તારીખ 8-10-1987 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 73. મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
વસ્તુના સ્વરૂપનું જ્ઞાન થાય છે. એ જ્ઞાન થવાથી એનું પ્રતિપાદન ન્યાય સંકટ છે. પરંતુ આત્માની ઓળખાણની બાબતમાં અનેક ધર્મોથી સત્શાસ્ત્રોને વિશે આત્માનું સ્વરૂપ નિરૂપણ કરેલું છે. પરંતુ આત્માની ઓળખાણ કરવાની બાબતમાં તો તે ઓળખાણ કરવાની જે પ્રક્રિયા છે એનો ખાસ પ્રકાર છે, ચોક્કસ પ્રકાર છે. અને તે માત્ર જ્ઞાન દ્વારા જ ઓળખાણ થઈ શકે છે. બીજા અનેક ધર્મો હોવા છતાં અને એ અનેક ધર્મો જે વચન ગોચર છે તેનું સત્શાસ્ત્રોમાં કથન હોવા છતાં જ્ઞાન દ્વારા જ ઓળખાણ થઈ શકે છે, બીજા ગુણોથી નહીં. કારણ એનું શું કારણ છે? કેમ જ્ઞાન દ્વારા જ ઓળખાણ થઈ શકે અને બીજા ગુણોથી નહીં? કારણ કે મિથ્યાત્વના સદભાવમાં બીજા ગુણોનું વિપરીત પરિણમન હોવાથી તે વિપરીતતા દ્વારા અવિપરીત સ્વભાવનું ગ્રહણ થઈ શકતું નથી, ઓળખાણ થઈ શકતું નથી. શું છે કે ઓળખાણ કોણ કરે છે? મિથ્યા દ્રષ્ટિજી મિથ્યાત્વ અવસ્થામાં ઓળખાણ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે ઓળખવા માટે એને વ્યક્ત સ્વભાવ એ જ્ઞાન સિવાય બીજા કોઈ ગુણમાં પરિણમન રૂપે મળી શકતો નથી. તેથી જ્યાં સ્વભાવ જ જડતો નથી, મળતો નથી, એવા કોઈ પણ બીજા ગુણોના પરિણમનથી કેવી રીતે આત્માને ઓળખે? કેટલાક સાધારણ છે તેના દ્વારાથી તો જુદો આત્મા ઓળખાય નહીં, અસાધારણ છે એમાં વિપરીત પરિણમન છે, એ જ્ઞાન છે. એટલે વિપરીતતા દ્વારા અવિપરીત સ્વભાવનું ગ્રહણ થઈ શકતું નથી. માત્ર જ્ઞાનના ઉપયોગરૂપ દ્વારમાં સ્વભાવ પ્રકાશમાન છે. આ ઉપયોગરૂપ દ્વાર છે, અહીંયા દરવાજો ખુલ્લો છે, અહીંયા સ્વભાવ પણ વ્યક્ત છે, પ્રકાશમાન છે. અથવા જો ધ્યાનથી જુએ તો સ્વભાવ પ્રકાશમાન છે એટલે સ્વભાવનું વેદન પણ છે, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આ બાળ ગોપાળને અનુભવમાં આવી રહી છે. ચૈતન્ય ગુણ દ્વારા નિરંતર આત્મા પ્રગટ છે. ચેતના ગુણ નો અર્થ કર્યો એનો ગુણ પોતાના અનુભવમાં આવતા ચેતના ગુણ વડે આત્મા સદાય અંતરંગમાં પ્રકાશમાન કેવો છે કે પોતાના અનુભવમાં આવતો એવો ચેતના ગુણ એટલે ચૈતન્ય સ્વભાવ, તે વડે સદાય કોઈ કાળ બાકી ન રાખ્યો, સદાય અંતરંગમાં પ્રકાશમાન છે, જીવ અંતરંગમાં પ્રકાશમાન છે, જીવ અંતરંગમાં વિદાય રહ્યો છે, ચેતના ગુણ વડે અનુભવાઈ રહ્યો છે, અનુભવમાં આવતો ચેતના ગુણ છે, અનુભવમાં આવતો ચૈતન્ય સ્વભાવ છે, તેના દ્વારા પ્રકાશમાન છે, સ્વસંવિધિમાન છે, પ્રગટ છે, આપેલી લીધી છે. જીવ ચેતના ગુણ શબ્દ સ્પર્શ બાકી બધા નાસ્તિક લીધા છે, પર સ્વરૂપ અગંધ સ્પર્શ જીવ ચેતના ગુણ અસ્તિત્વ શબ્દ સ્વરૂપ ગંધ વ્યક્તિ વિહીન છે, નિર્દિષ્ટ નહીં સંસ્થાન જીવનું ગ્રહણ નહીં. અહીંયા પણ એ વાત સદાય પ્રકાશમાન છે એટલે અહીંથી ઓળખાય છે. આ જગ્યા ઓળખવાનો એકમાત્ર પોઈન્ટ છે. દશાણ શુદ્ધ છે પણ જ્ઞાનમાં સ્વચ્છતા શુદ્ધતા છે. સમ્ય જ્ઞાનની શુદ્ધતા છે એ શુદ્ધતા નથી, તો પણ સ્વચ્છતા રૂપ શુદ્ધતા છે, એને ગર્ભિત શુદ્ધતા કહે છે. જેમ શુભ ભાવમાં ગર્ભિત શુદ્ધતા કઈ છે એ ચારિત્રનો સૂક્ષ્મ છે, ત્યાં અહીંયા જ્ઞાનનો સૂક્ષ્મ છે. ત્યાં પકડાવવું મુશ્કેલ છે, અહીંયા પકડાય છે, જ્ઞાનથી પકડાય છે. કેમ કે ચારિત્ર ગુણ જાણતો નથી, પોતાને જાણતો નથી, જ્ઞાનને જાણતો નથી. જ્ઞાન પોતાને જાણે છે, પોતાના સિવાય બીજા બધાને જાણે છે. વિપરીતતા શું, અવિપરીતતા શું, સ્વભાવ શું, વિભાવ શું, બધું જ્ઞાન જાણે. માત્ર જ્ઞાનના ઉપયોગ રૂપ દ્વારમાં સ્વભાવ પ્રકાશમાન છે. પ્રકાશમાન છે એટલે વ્યક્તપણે વ્યાપક છે. જીવો ઉપયોગમાં સ્વભાવ વ્યક્તપણે વ્યાપક છે, તેવો જ સ્વભાવ દ્રવ સામાન્યમાં વ્યાપક છે. એમ કે એટલે દ્રવ સામાન્યમાં રહેલો જે સ્વભાવ એ ઓળખી શકાય છે, કે જેવો ઉપયોગમાં વ્યાપેલો છે એવો સામાન્યમાં વ્યાપેલો છે. સ્વભાવ તો દ્રવગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપેલો છે. સ્વભાવ દ્રવ્ય નથી, ગુણે નથી, ને પર્યાય ત્રણમાંથી એકે ભેદે નથી. જેને એકે ભેદ લાગુ પડતો નથી એવો સ્વભાવ છે. સ્વભાવને ભેદ નથી લાગુ પડતો, ભેદ આશ્રિત સ્વભાવ જ નથી. સ્વભાવ તો નિર્ભેદ છે અથવા ભેદથી નિરપેક્ષ છે, એનું નામ સ્વભાવ છે. સામાન્ય દ્રવ્યને કહીએ છીએ પણ એ તો દ્રવ્યનો ભેદ થયો, એને ના પાડી. 26 કળશ જે લીધા 143 ગાથા પછી એમાં એકને ના પાડી, અનેકની તો ના પાડી પણ એકને ના પાડે છે. રાજમલજી એમ કહે કે આત્મા તો જેવો છે તેવો આવો છે, એમ કેતા ભેદ ઉત્પન્ન થાય છે, એવો ભેદ નથી. સ્વભાવમાં એવો ભેદ નથી, બહુ સ્પષ્ટ વાત. એવો સ્વભાવ ઓળખાય ત્યારે એને સ્વભાવને ગુણ કહેવાય. સર્વ અવસ્થાને વિષય ન્યારો સદા જણાય. તો અવસ્થાને વિષય કહેવું અને પાછો ન્યારે કહેવો, બે વાત વિરુદ્ધ લાગે છે. ઉપર ટપકે જોતા તો પેલા અવસ્થામાં હોવા છતાં અવસ્થા ભેદથી જુદો, અવસ્થાના ભેદભાવો ઉપયોગ પર્યાય છે પણ સ્વભાવને જોતા પર્યાયનું લક્ષ છૂટી જાય છે. કેમ કે સ્વભાવમાં પર્યાયનો ભેદ નથી, એમ દ્રવ્ય સામાન્યમાં સ્વભાવને જોતા દ્રવ્યનો ભેદ ઉડી જાય છે. જો ભેદ રહે તો સ્વભાવ ન જણાય, ભેદ જણાય તો સ્વભાવ ન જણાય. પર્યાય ન હોય કે દ્રવ્ય ન હોય, ભેદ જણાય તો સ્વભાવ ન જણાય. કેમ કે સ્વભાવને ભેદ નથી, સ્વભાવ ભેદ સ્વરૂપે જ નથી. જો તું ભેદને જોવે છે તો સ્વભાવનું સ્વરૂપ નથી જણાતું, બીજું કંઈક જોવે છે, એ વાત નથી છે. એટલે કહ્યું કે માત્ર જ્ઞાનના ઉપયોગ રૂપ દ્વારમાં સ્વભાવ પ્રકાશમાન છે, વ્યક્તપણે વ્યાપક છે. જેવું વ્યાપક છે,
જેને
જોવાનું પ્રયોજન છે દેખાશે, વિભાવને જોવાનું જેનું પ્રયોજન છે, વિભાવને જોશે તો એને સ્વભાવ નહીં દેખાય. આમાં શું જોવું છે? હું પણ હું પણ જે વિભાવને જોવે છે તે સ્વભાવ હોવા છતાં જોઈ શકતો, જે હું પણ સ્વભાવને જોવે છે એ વિભાવને પરપણે જોવે છે. હું પણ જોતો આ તો મિથ્યાત્વ અવસ્થામાં તો ઓળખવાની વાત છે. પહેલા ઓળખવાની વાત છે કે જ્ઞાન પણ છે અને રાગ છે. તો જ્ઞાનમાં તો સ્વભાવને જો, રાગમાં વિભાવને જો. જ્ઞાનમાં સ્વભાવને જો એટલું જ નહીં, જ્ઞાનમાં સ્વભાવને હું પણ જો તો તને વિભાવમાં પરપણો શું છે તને સમજાશે. પહેલું સમજાશે, ઓળખાણના તબક્કે તને સમજાશે, એ સ્ટેજમાં સમજણ આવશે, બીજા સ્ટેજમાં અનુભવ આવશે. અનુભવ તો સમજણ અનુસાર હોય કે સમજણથી બીજી, સમજણ બીજી હોય ને અનુભવ બીજો આવે એવું તો બને નહીં કોઈ દિવસ, એ તો બનવા યોગ્ય નથી. આ સ્વાધ્યાય કરવાનો વિષય છે, ઊંડા ઉતરીને ઊંડાનો ઉતરવામાં આવે વિષયમાં. બીજું કંઈ પછી સ્વાધ્યાય કરવાનો તો કોઈ અર્થ રહેતો નથી, પ્રયોજન રહેતો નથી. વ્યક્તપણે વ્યાપક છે તેમ અનુભવ ગોચર થાય છે, ચેતના ગુણ દ્વારા સદાય અનુભવમાં આવતો અંતરંગમાં પ્રકાશમાન છે. અનુભવ ગોચર થાય છે તે ઉપરથી દ્રવ્યમાં આવો સ્વભાવ વ્યાપક છે, જેવું યુગમાં વ્યાપક વ્યર્થપણે વ્યાપક છે તે ઉપરથી સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ એને ઓળખાણ કહ્યું છે. કેમ? નહીતર શું થાય છે કે જ્ઞાનમાં જાણવારૂપ સ્વભાવ એમ પરલક્ષે વિચારથી સંમત કરે છે પણ પ્રતીતિ આવતી નથી, એને જાણવાની સાથે એનો વિશ્વાસ ઉભો નથી થતો કે હું આવો છું, તો એને ઓળખાણ થતી નથી. ઓળખાણમાં વિશ્વાસ છે, એ ઓળખાણમાં વિશ્વાસ છે. પંચાધ્યાયીકારે તો શબ્દો જ બદલ્યા છે, ત્યાં આત્માની રુચિ થઈ છે, ત્યાં આત્માની શ્રદ્ધા થઈ છે, ત્યાં આત્માની પ્રતીતિ થઈ છે. ને આ બધી જ્ઞાનની પર્યાય છે, શ્રદ્ધા રુચિ પ્રતીતિ આ બધી જ્ઞાનની. એ જ્ઞાનનું રૂપ છે. કેમ? એ જ્ઞાન દ્વારા ઓળખો, જ્ઞાન દ્વારા ઓળખો તો એને વિશ્વાસ આવ્યો કે આવો જ છો. એ પ્રતિ જ્ઞાન નથી, જ્ઞાનની પર્યાય દીધી. એ અત્યંત રૂચ્યો તો જ્ઞાનમાં રૂચ્યો, બધી જ્ઞાનની પર્યાય દીધી છે. જ્ઞાનની પર્યાય ઓળખાણમાં એ ઉપરથી દ્રવ્યમાં પણ આવો સ્વભાવ વ્યાપક છે તેમ ઓળખાય છે. અનુમાન કરવું પડતું નથી પણ ઓળખાય છે, તેથી જ્ઞાન લક્ષણથી જ આત્મા ઓળખાય છે. દ્રવ્યમાં આવો સ્વભાવ વ્યાપક છે, ત્રિકાળીમાં પણ આવો વ્યાપક છે, પર્યાયમાં પણ વ્યાપક છે. થઈ ગયો, દ્રવ્ય પર્યાય બંનેમાં વ્યાપક થઈ ગયો. દ્રવ્ય પર્યાય બંનેમાં વ્યાપક છે, અખંડ પણ વ્યાપક છે, એમાં કટકો નથી કે આ દ્રવ્યનો ના પર્યાયનો. સ્વભાવ છે, સ્વભાવ છે, અખંડ સ્વભાવ છે.
જ્ઞાન દ્વારમાં સ્વરૂપ શક્તિને જોવું, એ વાત
સ્વરૂપ શક્તિ કહો કે સ્વરૂપ સ્વભાવ, સ્વભાવ શક્તિ કહો કે સ્વભાવ કયો, બંને એકાર છે. શક્તિને સ્વભાવ કહેવાય છે, સ્વભાવને કહેવાય છે. આ વિષયમાં પણ પૂજ્ય ગુરુદેવનું વચનામૃત પરમાગમ સાર 708 નંબર ઉલ્લેખનીય છે. આત્માનું વેદન કેમ થાય, પ્રશ્ન ઉઠાવ્યો છે. લક્ષ લક્ષણની ચર્ચા ચાલી છે. આત્માનું વેદન કેમ થાય, કે તો તે કાંઈ નિમિત્ત અને રાગમાં પ્રેમ કરે થાય નહીં. નિમિત્ત ને રાગની તો વાત તો છોડી દે, નિમિત્તને મુખ્યતા કરવાની કે રાગ બાજુ જવાની કે નિમિત્ત બાજુ જવાની, તો એ તો રસ્તો જ બંધ કરે છે. પણ ચેતનની ચેતના છે તે જ્ઞાન દર્શન વડે ખ્યાલમાં આવે. ચેતનમાં જે ચેતનની જે ચેતના છે તે ચેતના પ્રગટ જ્ઞાન દર્શન વડે ખ્યાલમાં આવે. તે પરથી તો નહીં, પણ જ્ઞાન સિવાય બીજી ગુણોથી પણ ખ્યાલમાં આવતી નથી. એમાં દર્શનમાં જ્ઞાન સિવાય બીજા કોઈ પણ પ્રકારે બીજા કોઈ ગુણમાંથી ચેતના ખ્યાલમાં આવતી નથી. એવા જ્ઞાન લક્ષણ વડે ચેતના જાણવામાં આવે ત્યારે ચેતના વડે ચેતન સત્તાનો નિર્ણય વચ્ચે કોઈ ન રહ્યો. નિર્ણય થવામાં વચ્ચે કોઈ પર ન રહ્યો, રાગ ન રહ્યો, નિર્મિત નિમિત્ત ન રહ્યો. ચેતના વડે ચેતન સત્તાનો, ચૈતન્ય સ્વભાવની હૈયાતીનો નિર્ણય થયો કે અનંત ચૈતન્ય, અનંત જ્ઞાન સ્વભાવ, અનંત સુખ સ્વભાવ, અનંત ગુણ સ્વભાવ, એની મારી હૈયાતી, એવી મારી હૈયાતી છે, હું આવો એમ ચેતના વડે ચેતન સત્તાનો નિર્ણય થયો. જ્યારે જ્ઞાનમાં ચેતના ખ્યાલમાં આવી ત્યારે ચેતન સત્તા છે એમ નિર્ણય થયો. ત્યારે ચેતના ઉપરથી આખી સત્તા લઈ લીધીનું અસ્તિત્વ ગ્રહણ થયું, ચૈતન્યનું અસ્તિત્વ ગ્રહણ થયું. એ અસ્તિત્વની અંદર અનંત ગુણ અભેદપણે ગ્રહણ થઈ ગયા એમ નિર્ણય થયો. જાણવા દેખવા વાળી વસ્તુ છે, જાણવા દેખવા વાળી પર્યાય છે એમ ન લીધી, જાણવા દેખવા વાળી વસ્તુ છે તે વડે સુખનો અંશ પ્રગટ થયો. ત્યારે જ્યારે અનુભવ થયો ત્યારે તો સુખનો અંશ પ્રગટ થયો, અને ત્યારે ચેતન સત્તાનો નિર્ણય થયો. આને પણ નિર્ણય કહેવામાં, નિર્ણયના બે પ્રકાર ગુરુજી વાત કરતા હતા. એક પ્રથમ ઓળખાણના વિષયમાં નિર્ણય લે છે, બીજો અનુભવ થયો ત્યારે ખરો નિર્ણય થયો. એ અનુભવપૂર્વકનો નિર્ણય છે જ્ઞાનમાં, એ નિર્ણય છે, એ સમ્યક જ્ઞાનનો નિર્ણય છે. બોલા પણ હજી જ્ઞાન સમ્યક નથી થયું, એ પહેલાંની વાત છે. અહીંયા સમ્યક જ્ઞાનમાં નિર્ણય છે, ત્યારે સુખનો અનુભવ પ્રગટ થયો ત્યારે. પહેલામાં ભાવ ભાષણ થયું, બીજામાં અનુભવ થયો. તો જ્યાં જે પ્રકરણ ચાલતું હોય તે અનુસાર અર્થ કરો. ભાષણમાં જે નિર્વિકલ્પ વેદન છે એવું વેદન નથી, પછી વેદન. ભાષણનો નિર્ણય ભાષણ થયું ત્યારે નિર્ણય થયો એમ કહેવાય, અને વેદન થયું ત્યારે પણ નિર્ણય થયો એમ કહેવામાં. વળી સર્વ ગુણોમાં જ્ઞાન મુખ્ય ગુણ છે, અનંત ગુણોમાં જ્ઞાન છે એ મુખ્ય ગુણ છે. એટલે નહીંતર કોઈ એમ પ્રશ્ન કરે છે કે કોઈ ગુણ મોટો નથી ને કોઈ ગુણ નાનો નથી, કેમ કે પ્રત્યેક ગુણને પોતાનું સામર્થ્ય અનંત છે. દર્શનને પોતાની શ્રદ્ધાને પોતાનું આનંદ સામર્થ્ય, સુખને પોતાનું આનંદ સામર્થ્ય, અસ્તિત્વને પોતાનું આનંદ સામર્થ્ય, વસ્તુત્વને, પ્રભુત્વને, બધાને. તો એ તો એ રીતે તો બધાને પોતપોતાનું આનંદ સામર્થ્ય, તો પણ પ્રધાનતા મુખ્યતા જ્ઞાન ગુણની છે. આ વસ્તુ અધ્યાત્મમાં આવે છે કે તો પણ બધા બધા ગુણો સામર્થમાં અનંતા, કોઈ ઓછા ઓછા સામર્થ વાળું નહીં, અનંત સામર્થમાંથી કોઈનું ઓછું સામર્થ નહીં, તો પણ એમાં જ્ઞાનની પ્રધાનતા છે. સર્વ ગુણોમાં જ્ઞાન મુખ્ય છે અને તે સ્વપર પ્રકાશક છે, તેવું તેનું વિશેષપણું છે. આવું વિશેષપણું કોઈ ગુણને નથી. સ્વપરને પ્રકાશમાંનું વિશેષપણું કોઈ ગુણને એ જ્ઞાન છે. જ્ઞાનની અગ્રતા ઉર્ધુતા જ સર્વ જાણવાનું થાય. જ્ઞાનની અગ્રતામાં એટલે ઉર્ધુતામાં જ સર્વને જાણવાનું થાય છે. બીજા ગુણો છે એમ ક્યાં જાણ્યું? એ જ્ઞાનમાં આત્માને સુખ ગુણ છે, આત્માને અસ્તિત્વ ગુણ છે, ક્યાં જાણ્યું? એ જ્ઞાનમાં. છ દ્રવ્યો છે એ જ્ઞાનમાં જાણ્યું, રાગ છે એ જ્ઞાનમાં જાણ્યું, વિભાવની અહીંયાથી પણ પહેલા જ્ઞાન નહોતું તો ખબર પડી કે આ વિભાવ છે. દેવગુરુ શાસ્ત્રની હયાતી જ્ઞાનની મુખ્યતા છે, જ્ઞાનની અગ્રતા છે, જ્ઞાનની ઉર્ધતા છે. જ્ઞાનની અગ્રતામાં એટલે ઉર્ધતામાં જ સર્વ જાણવાનું થાય છે. ત્યાં પણ જ્ઞાનની હયાતી અનંત ગુણોમાં આ જગ્યાએ જ્ઞાનની હયાતી ઉર્ધતાને લઈને વિશિષ્ટ ગુણો ધરાવે છે.
બરોબર.
આ કેમ જ્ઞાન મુખ્ય છે એનું લોજિક છે. આ શા માટે જ્ઞાન મુખ્ય છે? એટલા માટે કે તો એ સ્વપ્ર પ્રકાશક છે, એની ઉર્ધતામાં જણાય છે. આમ હોવા છતાં પરંતુ કહીને જ્ઞેયલુબ્ધતાને વશ નિયાકાર જ્ઞાન મુખ્ય થાય છે. શું થાય છે? એના લીધે જ્ઞેયલુબ્ધતાને વશ, જ્ઞેયમાં સુખની કલ્પના હોવાને લીધે, કલ્પના તો જ્ઞાની કહે છે, એને તો સાચું જ લાગે છે, એને તો નિશ્ચય છે કે જ્ઞેયમાં ખરેખર સુખ છે, શેરડી ગળી લાગે છે, સારી લાગે છે, એને ખરેખર જ સારું સુખમય લાગે છે. ત્યાં પરંતુ જ્ઞેયલુબ્ધતાને વશ જ્ઞાકાર જ્ઞાન મુખ્ય થાય છે. જ્યાં જે તે જ્ઞેય છે એના એનો જે આકાર પડે છે એ જ્ઞાકાર જ્ઞાનની મુખ્યતા વર્તે છે. અને જ્ઞાકાર જ્ઞાનની જ્યાં મુખ્યતા વર્તે છે ત્યાં જ્ઞાન સામાન્ય તિરોભૂત થઈ જાય છે. તો વેદન તો જ્ઞાન સામાન્યમાં છે, જે જ્ઞાનનું જ્ઞાન વેદન છે એ તો જ્ઞાન સામાન્યમાં છે. વિચારમાં અત્યાર સુધી ભલે ન આવ્યું, પણ જ્યારે ધ્યાન ખેંચ્યું, શ્રી ગુરુએ ધ્યાન ખેંચ્યું કે દીવો દીવાને પ્રકાશે છે, કે ઘટપટને પ્રકાશે છે, એમાં પહેલા કોને પ્રકાશે છે? પહેલા ઘટપટને કે પહેલા પોતાને? તો કબૂલ કરવું પડશે દીવો પહેલા પોતાને પ્રકાશે છે. પોતાને પ્રકાશ્યા વિના ઘટપટને પ્રકાશે છે એ વાત રહેતી નથી, ભલે સમકાળે છે તો પણ. જ્યારે દીવો પ્રગટે છે ત્યારે જ ઘટપટ પણ જણાય છે, તો પણ અગ્રતા પહેલા પોતાના પ્રકાશનની છે. આ વાત ન્યાય સંપન્ન છે. જો પહેલા એની અગ્રતા ન વિચારવામાં આવે તો એ વાત ન્યાય સંગત રહેતી નથી. છે બંને સમકાળે, તો પણ પહેલા પોતાનું પ્રકાશન છે પછી પરનું પ્રકાશન છે, એ રીતે એની મુખ્ય તાલીમ જોઈએ.
બરોબર.
તેમાં જ્ઞાન વેદન એટલે સામાન્ય જ્ઞાન પ્રસિદ્ધ હોવા છતાં પણ તિરોભૂત થઈ જાય છે. ક્યારે જ્ઞાકાર જ્ઞાન મુખ્ય થાય છે? મુખ્ય થાય છે એમ કહો કે જ્ઞાકાર જ્ઞાન આવિર્ભૂત થાય છે એમ કહો, અથવા જ્ઞાકાર જ્ઞાનમાં એટલો જ એવડો જ હું એમ જ્યારે અનુભવ થાય છે ત્યારે જ્ઞાન સામાન્ય તિરોભૂત થઈ જાય છે. શિરોભૂત થઈ જાય છે એટલે નાશ થઈ જાય છે એમને, પ્રસિદ્ધ હોવા છતાં છે તો એ પ્રગટ જ્ઞાન, સામાન્ય પણ એક પ્રગટ પર્યાય છે, છતાં એની પ્રગટતા છે એ ઢંકાઈ જાય છે એટલે એને તિરોભૂત થાય છે એમ કહેવામાં આવે છે. ગૌણ પણ એટલી હદે ગૌણ થાય છે કે એને પોતાને જાણવામાં આવતું નથી. સામાન્ય રીતે પૂછો કે જ્ઞાનમાં જ્ઞાન વિજ્ઞાન છે એ પકડાય છે તો દરેક જીવ એમ કહેશે જ્ઞાનમાં તો જ્ઞાન વિજ્ઞાન પકડાતો નથી. જ્ઞાની એમ કહે છે કે જો ભાઈ જ્ઞાનમાં જ્ઞાન વિજ્ઞાન છે અને વેદનભૂત જ્ઞાન, જ્ઞાનનું સ્વરૂપ જ વેદનભૂત હોવાથી એ વેદનનો ત્યાગ પણ કરી શકાતો નથી, એ વેદન છૂટી શકતું નથી, છોડી શકાતું પણ નથી. એવી પરિસ્થિતિ હોવા છતાં નિર્લુબ્ધતાને વશ અથવા જ્ઞાયાકાર જ્ઞાનની મુખ્યતાને વશ એ તિરોભૂત થઈ જાય છે એટલે જણાતું નથી, છતાંય જણાતું નથી. અને તપાસીને કહી શકે છે કે હા બરાબર વાંચી નથી જણાતું ભાઈ, જ્ઞાનમાં જ્ઞાન વેદન જણાતું નથી આ એક હકીકત છે. ત્યારે ન્યાયથી તો સ્વીકારવું પડે એવું છે કે જ્ઞાન છે એ તો વેદનભૂત એનું સ્વાભાવિક સ્વરૂપ છે. જો એનો એ ત્યાગ કરે છૂટે તો જ્ઞાનનો નાશ થાય, જ્ઞાન જ્ઞાન વેદનને છોડે તો સ્વયં જ્ઞાનનો જ નાશ થાય, એમ તો બની શકતો નથી. છતાં ઉપયોગમાં એનું પકડવું થતું નથી, ઉપયોગમાં એ જ્ઞાન વેદન પકડાતું નથી. ત્યારે ઉપયોગમાં જ્ઞાન વેદન પકડાતું નથી તો શું ઉપયોગમાં પકડાય છે કે ઉપયોગમાં જ્ઞાયાકારો પકડાય છે, બે જગ્યાએ તો કામ કરે નહીં. તો જે પકડ એની જ્ઞાયાકાર જ્ઞેય ઉપરની પકડ છે એ પકડ છોડવી રહ્યા સીધી વાત છે. જ્યાં સુધી ઉપયોગ એ પકડને ન છોડે ત્યાં સુધી આ બધું પકડ થવાનો પ્રશ્ન ક્યાં આવે છે. એટલે એ હિસાબે છે, છતાં તિરોભૂત છે, પ્રસિદ્ધ હોવા છતાં અપ્રસિદ્ધ થઈ જાય છે અને એ રીતે ત્યાં એને પોતાનું જે લક્ષણ છે એ પકડાતું નથી એટલે લક્ષ્ય પણ પકડાતું નથી, લક્ષણ પકડાતું નથી એટલે એ જ લક્ષણ છે. જ્ઞાન સામાન્ય જ એનું લક્ષણ છે, વેદન એનું લક્ષણ છે, વેદનથી એની પ્રસિદ્ધિ થતી છે. પણ ન્યાય પણ એમ કહે છે કે જ્ઞાયાકાર જ્ઞાન તો જ્ઞાન વિશેષ છે. જો તમે જ્ઞાન વિશેષ ને સ્વીકારતા હો સામાન્ય વગર કેવી રીતે વિશેષ સામાન્ય વગર વિશેષ કોનો, સામાન્ય વિશેષ તો સાપેક્ષ છે. સામાન્યના સ્વીકાર વગર વિશેષનો સ્વીકાર પણ સાચો નથી. એટલે સામાન્યની હયાતી સ્વીકારે સ્વીકારવી જ રહી તમારે ન્યાયથી. એવો
વિશેષ
એની મુખ્યતા એટલી બધી જ્ઞાયાકાર જ્ઞાન ઉપર છે, એટલી બધી જ્ઞાયાકાર જ્ઞાન ઉપર એની લક્ષતા પકડ છે. કેમ કે સુખબુદ્ધિ છે એ વાત તો શું છે કે એને સુખબુદ્ધિ છે. તપાસી તપાસીને અંતર અવલોકન કરી કરીને એને તોડવી જોઈએ. ગુરુદેવ શું તો પ્રવચનમાં ત્યાં સુધી કહે છે ભાઈ તું સ્વાધ્યાય કરે છો સમજે છો એટલે કે તું જ્ઞાન પ્રાપ્તિ માટે આ પ્રયત્ન કરે છો, પણ જો તેવું સમજીને આવી રીતે અંતર અવલોકનપૂર્વક અંતર્મુખ થવાનો પ્રયત્ન ન કર તો તે જે કાંઈ જાણ્યો છે ને સમજ્યો છે તારું જ્ઞાન શુષ્ક થઈ જશે. જ્ઞાનને શાસ્ત્ર જ્ઞાનની ધારણા પછી શુષ્ક જ્ઞાન થવાનું શું કારણ છે? કે અંતર્મુખનો પ્રયત્ન છે. એને જે દિશામાં લઈ જવું જોઈએ જે જ્ઞાન માનો કે સમજ્યા, એક સમજણ આવી પહેલાં જે નહોતી એ સમજણ આવી, હવે એનો ઉપયોગ જો ન થાય તો એ સમજણ કામ નહીં. શું ભૂખ લાગી છે હે? બસ ગળાને ગળ્યું જાણવું, સારું ન જાણવું, કડવાને કડવું જાણવું, ને ખરાબ ન જાણવું. પહેલી તો વાત એ છે કે સારું ખરાબ જાણતા તો એના ઉપરની પકડ નહીં છૂટે. એટલે એનાથી પકડ નહીં છૂટે તો જુદા પડવાનો પ્રશ્ન રહેતો નથી. તો જેવું છે જ્ઞાનમાં શેરડી ગળી જણાય છે, લાગતી નથી. વાંધો છે મારો જ્ઞાનમાં શેરડી નું ગળપણ જણાય છે, જ્ઞાન ને લાગતું નથી. લાગે તો જ્ઞાન ગળ્યું થઈ જાય, ગળ પણ જ્ઞાન ને લાગી શકે નહીં. જ્ઞાન લુખું છે સ્વભાવથી, જ્ઞાન જીભની જેમ લુખું છે. જીભ સ્વાદ બધો જાણે, એકય સ્વાદને સંગ્રહે નહીં. તમારો પ્રિયમાં પ્રિય સ્વાદ હોય તો જીભે સંગ્રહ હોય તો કયો કે નહીં. એ જ્ઞાન એવું છે, જીભ લુખી છે જ્ઞાન પર. ચીકણામાં ચીકણો પદાર્થ લ્યો ને જીભ લુખી છે, એમ જ્ઞાન લુખું છે. સ્પષ્ટ એવું છે કે જ્ઞાનમાં જ્ઞાન ને જોવું, વર્તમાનમાં જ એક જ પર્યાયમાં જ્ઞાન ની પર્યાય પોતાને જ જોવે તો આ સ્વસન્મુખ પણ છે, જ્ઞાનતરમુખ પણ છે. કાંઈ અઘરું કે અડુઅડું નથી. જે સ્વસન્મુખપણું છે તે જ અંતર્મુખપણું છે, જે અંતર્મુખપણું છે તે જ સ્વસન્મુખપણું છે. શબ્દાંતર છે, ભાવમાં કાંઈ અંતર નથી. સહજમાં સુગમતાથી પ્રાપ્ત થાય એવું છે. થોડોક મહાવરો જોઈએ, થોડીક દરકાર જોઈએ, થોડીક ભાવના જોઈએ. એ કાર્ય કરવા પાછળ નહીં, થોડી લગ્ન પણ જોઈએ. નહીંતર બીજું બધું એટલું વળગાડ છે આ જીવને, એટલી બધી ભૂતાવળનો વળગાડ છે કે આ આ ચૂકી જાય છે. એટલે અઘરું છે, ઘણા નથી પામી શકતા. સહેલું તો સંતો એ કરેલું જ છે, પણ જે પ્રયત્ન કરે એને સહેલું છે, ન પ્રયત્ન કરે. ચોક્કસ વાત છે, 100% વાત છે. પ્રયત્ન નથી, અહીંયા આવ્યા છતાં પ્રયત્ન નથી. નથી ને નથી એ સ્વીકારવું, એ ભૂલ સ્વીકારવી પડે એવી છે. નહીતર પ્રયત્ન કરે અઘરું નથી, પ્રયત્ન નથી તેથી જ અઘરું છે. એ વાત સ્પષ્ટ છે, સમજાય છે. કાંઈ એમ કહેવાય, સમજાય છે. કાંઈ કાંઈક તને કાંઈ સમજાય છે, બધું સમજાય તો તારો ભેડો પાર થઈ જાય છે. માર્મિક આમ તો એમ કહેતા કે આ મારું વિસામાનું વાક્ય છે. એક તારું બોલીએ છીએ તો જો આ વિસામો ખાવો હોય ત્યારે આ બોલીએ છીએ, પણ એ વિસામો ખાવામાં તમને ટકોર કરી દઈએ છીએ. બોલતા બોલતા ભલે વિસામો ખાવો પડે છે, પણ તમને ટકોર કરી દઈએ છે. કાંઈ સમજાય છે આમાં? જ્ઞાન વેદન, જ્ઞાનમાં જ્ઞાન વેદન પ્રસિદ્ધ હોવા છતાં પણ તિરોભૂત થઈ જાય છે. ક્યાં? જ્ઞાનની જ્ઞાન વેદન રૂપ પ્રસિદ્ધિ વડે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરીને નિરાકાર જ્ઞાનને ગૌણ કરવારૂપ વિધિ વડે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે તે પ્રકારે અંતરંગમાં સ્વભાવના આધારે પ્રવર્તનું થાય તો તે જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. કેમ કે સોપણે વેદાતું જ્ઞાન તે આત્મા છે. પંદરમી ગાથાનો વિષય લીધી તો છે. અહીંયા પંદરમી ગાથા પહેલાં જે 13 નંબરનો કળશ છે, જ્ઞાનાનુભૂતિ તે આત્માનુભૂતિ છે અને આત્માનુભૂતિ તે જ્ઞાનાનુભૂતિ છે એમ ખરેખર છે. સાકિલેત બુદ્ધવા એમ ખરેખર જાણવું અને એમ જાણીને અનુભવ કરવો એમ કીધું છે ત્યાં. એ 13મો કળશ રાજમલજી એમાં એમ કીધું છે કે આવી જે જ્ઞાનની અનુભૂતિ એને જ્ઞાન માટે શાસ્ત્ર ભણવાની કોઈ અટક નથી. એ 13મા કળશની ટીકા કરીએ છીએ. અને જે છેલ્લી વાત આ માનતી, સ્વપણે વેદાતું જ્ઞાન તે આત્મા છે, એ પરમાગમ સારમાં 733 નંબરના બોલમાં એ વાત લીધી. ભેદ જ્ઞાનનો વિષય ચલાવતા બોલ્યો કે સ્વપણે વેદાતું જ્ઞાન તે આત્મા છે. જ્ઞાનમાં સ્વપણું ક્યારે પણ પોતાનો આધાર જ્ઞાને કદી લીધો નથી અને રાગનો આધાર કદી જ્ઞાને છોડ્યો નથી. આ વિપરીતતા છે. એ વિપરીતતા છૂટતા સ્વપણે જ્ઞાન વેદવામાં આવે તો એ જ્ઞાન વેદન તે જ આત્મા છે. કેમ કે ત્રિકાળીનું વેદન તો થતું જ નથી. સ્વસંવેદનમાં પણ જ્ઞાન જ્ઞાનને વેદે છે, એનું નામ જ સ્વસંવેદન છે. લક્ષ આત્મા ઉપર હોવાથી, ત્રિકાળી ઉપર લક્ષ હોવાથી આત્માનું વેદન થયું એમ બોલાય છે, એવું કથન થઈ શકે છે. પણ ખરેખર જ્ઞાનને જ્ઞાનની પર્યાયનું જ વેદન છે. અનાદિ અનંત સર્વજીવોને નિવૃત્તિ માનીને સિદ્ધ પર્યંતના જીવોને પોતાની પર્યાયનું વેદન હોય છે. ન તો ત્રિકાળી સામાન્યનું વેદન થાય છે, ન તો પર પદાર્થનું વેદન થઈ શકે છે. બેમાંથી એકનું વેદન થઈ શકતું જ નથી. પર્યાયને પર્યાયનું જ વેદન થાય છે. ભેદ અપેક્ષાથી અભેદ અપેક્ષાથી પર્યાય વિશિષ્ટ આત્માનું વેદન થાય છે. ત્યાં જ્ઞાનની વેદન રૂપ પ્રસિદ્ધિ વડે અંતરંગમાં સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિથી તપાસવું પડે છે. ત્યારે એ તપાસતા જ્ઞાનમાં જ્ઞાનના વેદનની વેદન છે એ અનુભવ સ્વરૂપ છે. પ્રસિદ્ધપણે જોવામાં આવે છે, પ્રગટપણે જોવામાં આવે છે. અને જ્યારે એની પ્રસિદ્ધિ અથવા પ્રગટતા જોવાય છે ત્યારે એમાં હુંપણે દ્રષ્ટિ છે ને, અનુભવ દ્રષ્ટિથી એમાં હુંપણાનો ભાવ આવે છે. અને હુંપણાનો ભાવ આવતા એની મુખ્યતા થાય છે. મુખ્યતા થાય છે એટલે એનો આવિર્ભાવ થાય છે. જ્યાં મમત્વ તેની મુખ્યતા તેનો આવિર્ભાવ. મમત્વ થવું જોઈએ અને જ્યાં અસ્થિ છે ત્યાં મમત્વ કરવાની વાત છે. નાસ્તિ છે ત્યાં મમત્વ કર્યું છે એવું થવાની વાત છે. જ્ઞાન સામાન્ય તે હું, જ્ઞાન માત્ર તે હું એમ સામાન્યમાં અહમપણું કરીને જ્ઞાકાર જ્ઞાનને ગૌણ કરો તે ઓટોમેટિક થાય છે. એકના આવિર્ભાવમાં બીજાનો શિરોભાવ ઓટોમેટિક જ છે. જ્યારે વિશેષનો આવિર્ભાવ કર્યો ત્યારે સામાન્ય આવિર્ભાવ કરવા માટે વિકલ્પ નથી કરવો પડતો. એમ સામાન્યનો આવિર્ભાવ કર્યો ત્યારે વિકલ્પ વિશેષ જ્ઞાનનો આપોઆપ જ તિરોભાવ થાય છે. પણ એ થાય છે બતાવવા માટે એમ કહ્યું કે જ્ઞાકાર જ્ઞાનને ગૌણ કરવાનું વિધિ વડે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે ત્યાં જ્ઞાન પ્રગટપણે અનુભવમાં આવે છે એમ કહો, કે ત્યાં આત્મા પ્રગટપણે અનુભવમાં આવે છે એમ કહો, બંને એક વાત છે. તે પ્રકારે અંતરંગમાં સ્વભાવના આધારે પ્રવર્તન થાય. જ્ઞાન પ્રગટમાં અનુભવમાં આવે એટલે પર્યાયનો આધાર એમ નહીં લેવાનો, દ્રવ ગુણ કે પર્યાય એકેનો ભેદ નહીં, સ્વભાવનો આધાર થઈ ગયો ત્યાં. અંતરંગમાં સ્વભાવના આધારે પ્રવર્તન થાય તો તે જ્ઞાનની અનુભૂતિ, પર્યાયમાં જે જ્ઞાનનો અનુભવ છે તે જ આત્માની અનુભૂતિ છે. એ જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. ત્યાં આત્માની અનુભૂતિ આનાથી કોઈ બીજી ચીજ છે એ જરા પણ વિચારવા યોગ્ય નથી. અને જ્ઞાનની અનુભૂતિ છે તે આત્માની અનુભૂતિ છે એમ શા માટે? કારણ કે સ્વપણે વેદાતું જ્ઞાન તે આત્મા છે. માટે જે જ્ઞાન સ્વપણે વિદાય તે સ્વસંવેદન રૂપે હોવાથી એને જ જ્ઞાનાનુભૂતિ, એને જ આત્માનુભૂતિ કહેવામાં આવે છે. એક બીજી રીતે વિચારીએ કે જ્ઞાન પોતાને વેદે, જ્ઞાન જ્ઞાનને વેદે, તો એમાં સ્વપણું નહીં આવવાનું શું કારણ છે? અથવા જ્ઞાનમાં પોતાને, જ્ઞાનમાં પોતાને પોતાનું પોતાપણું કરવું, જ્ઞાનમાં પોતાને જ પોતાપણું, પોતાનું પોતાપણું કરવું એ જ્ઞાનમાં સ્વપણું છે. તો એ જ્ઞાનમાં જે સ્વપણું કરવું એ વાત કઈ કોઈના ઘરની નથી કે તકલીફ પડે. જ્ઞાન પોતે પોતામાં પોતાપણું કરે તે જ જ્ઞાનમાં સ્વપણું કર્યું એમ કહેવાય. સ્વપણું કરવું છે, જ્ઞાન જયારે પોતામાં સ્વપણું કરે ત્યારે એની મુખ્યતા થાય, ત્યારે એનો આવિર્ભાવ થાય, ત્યારે એનું વેદન છે પ્રસિદ્ધ થાય, પ્રગટ થાય. એ જ જ્ઞાનની જ્ઞાનાનુભૂતિ, એ જ જ્ઞાનની તે જ આત્માની આત્માનુભૂતિ છે. આ બીજી કોઈ વાત આમાં નથી. અથવા આત્માનુભૂતિનો બીજો અર્થ એ છે, અથવા આત્મજ્ઞાનનો પણ બીજો અર્થ એ છે કે આત્મા એટલે પોતે. આત્મા એટલે કોણ?
પોતે.
આત્મા એટલે કયો અર્થ? કે અહમિતિ. દેશનાચાર્ય પ્રવચન સાધમાં ટીકા કરતા પૂછું કે આત્મા 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 આપ કરો છો, આત્માનો અર્થ શું? પણ આત્મા ઇતિ કો અર્થ? અહમ ઇતિ બસ આટલું જ છે, હું પણ. તો જ્ઞાનમાં અહમપણું કર્યું એનું, જે જ્ઞાને પોતામાં અહમપણું કર્યું એનું બીજું નામ આત્મજ્ઞાન. પોતાનું જ્ઞાન કહો કે આત્મજ્ઞાન. આ આત્મજ્ઞાન આ સિવાય કોઈ બીજો વાઘ દીપડો નથી કે બીજું કઈ નથી. જ્ઞાન પોતામાં પોતાપણું અહમપણું કરે તે જ આત્મજ્ઞાન છે. આ સિવાય આત્મજ્ઞાન બીજી કોઈ ચીજ નથી. અને આ જ આત્મજ્ઞાન અનંત સુખનું કારણ છે, કેવળ જ્ઞાનનું કારણ છે, અનંત જન્મ મરણના નાશનું આ કારણ છે. કેમ કે એનો આત્મા જ્ઞાન જ્યારે પોતામાં પોતાપણું કરે છે ત્યારે કોઈ પરમા પોતાપણું કરતું નથી. કોઈ પરમા પોતાપણું કરતું નથી એટલે જ્ઞાનને કોઈ ભાવ સંબંધ રહ્યો નહીં પદ સાથે. ભાવ સંબંધ નહીં રહ્યો તો દ્રવ્ય સંબંધ નહીં રહ્યો, સીધી વાત છે. ભાવે ભ્રમણ તો દ્રવ્ય ભ્રમણ, ભાવ ભાવથી સંબંધ કાપ્યો તો દ્રવ્યથી સંબંધ કપાઈ જશે, પતી ગયું, મુક્ત થઈ જશે. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાન, એમ કરે. જ્ઞાન સિવાય બીજું શું કરી શકે? કરી શકવાનો પ્રશ્ન નથી. એ તો બોથી બીજું જાણે માને છે, થઈ શકવાનો પ્રશ્ન કઈ થઈ શકવાનો પ્રશ્ન છે જ નહીં. એવું જે સ્વરૂપનું જ્ઞાન છે, એવું જ સ્વરૂપ છે, ને એવું જે સ્વરૂપનું જ્ઞાન છે એ અસિધારા જેવું છે. તરવારની ધાર કાકડીને ન કાપે?
કાપે જ કાપે.
બ્રજવેલની તરવાર કાકડીને ન કાપે કે પ્રશ્ન જ નથી કાંઈ? એમાં પ્રશ્ન શું કાકડીને કાપે? એ તો સીધી પડી કટકાટ છે. એમ આવું સ્વરૂપ છે એમ જેણે અંતરંગમાં પોતાનું સ્વરૂપ દેખ્યું, પછી એને એને સ્વરૂપમય જ અવસ્થા હોય. એને સ્વરૂપમય અવસ્થા ન હોય એ પ્રશ્ન અસ્થાને છે એમ કેમ કહે. શક્તિનું વર્ણન આ શૈલીથી આવ્યું. અને એવું થાય તો તે જ્ઞાનની અનુભૂતિ, તે જ આત્માની અનુભૂતિ છે. કારણ કે સ્વપણે વેદાતું જ્ઞાન તે આત્મા છે. એ વાત અનંત ગુણોમાં જ્ઞાનની મુખ્યતાને લઈને સાનુભવની વિધિનો વિષય એમાં લીધો. હવે બીજો તપ અહીંયા ઉઠાવ્યો છે, લક્ષણનો, લક્ષણ શબ્દનો જે પ્રયોગ થાય છે નિયમ સાધનો વિશે લઈને. વળી અહીં એવો તર્ક પણ સંભવિત છે કે આત્માને પરમાગમમાં, પરમાગમ એટલે નિયમ સાધ, પરમાગમને લક્ષમાં રાખી પારિણામિક ભાવ લક્ષણ કયો છે? કેવો છે આત્મા? એ પારિણામિક ભાવ લક્ષણ આત્મા છે અને તે નિશ્ચયનો વિષય છે. એવો જે પારિણામિક ભાવ લક્ષણ આત્મા તે નિશ્ચયનો વિષય છે. નિશ્ચય નહીં નો વિષય છે, નિશ્ચય સ્વરૂપ છે. જ્યારે ઉપયોગ લક્ષણ તો વ્યવહારની નો વિષય છે. ઉપયોગ તો પર્યાય છે, પર્યાય છે તે વ્યવહારની નો વિષય છે. હવે શું કીધું કે પારિણામિક લક્ષણ એ આત્મા તે નિશ્ચયની નો વિષય, ઉપયોગ લક્ષણ એ વ્યવહારની નો વિષય. તો ઉક્ત બે લક્ષણમાંથી કયું લક્ષણ લક્ષણ તરીકે ગ્રહણ કરવા યોગ્ય છે આ પ્રશ્ન ઉઠાવ્યો છે. આત્માને ઓળખવા માટે, કારણ કે પ્રકરણ છે નિર્ણય કરવાનો, આત્માનો નિર્ણય કરવા માટે પારિણામિક લક્ષણથી લેવું કે ઉપયોગ લક્ષણથી લેવું? તો નિશ્ચય ઉપર વજન દેનાર એમ કે પારિણામિક લક્ષણ લો ને ભાઈ. નિશ્ચય તો એ છે, ઓલું તો વ્યવહારમાં જાય છે. વ્યવહારને હું કરવા બાજા છો? તમે પકડો તો શા માટે વ્યવહાર આયા નહીં કામ આવે વાત
બરોબર
એ સમજણ વગરની વાત છે.
ઓળખાણમાં
વિશે અથવા એક પ્રશ્ન એ છે, શા માટે નિશ્ચયના વિષયભૂત લક્ષણને સાધન ન બનાવવું અને વ્યવહારના વિષયભૂત લક્ષણને સાધન બનાવવું? આના પ્રશ્નમાં બીજો પ્રશ્ન સીધો આ છે. કારણ કે પ્રશ્નો કરનાર એટલા માટે એમ પ્રશ્ન કરે છે કે પક્ષ તો વ્યવહાર કરતા નિશ્ચય નહીં નો પક્ષ કર્તવ્ય છે, જોર તો નિશ્ચય ઉપર લેવાનું છે. અને તમે ઉપયોગ લક્ષણની વાત શું કરવા મુખ્ય કરો છો અને પારિણામિક લક્ષણની વાત શા માટે અહીંયા લીધા નથી? પક્ષ તો કરવાનો છે નિશ્ચયનો, જોર તો દેવાનો છે નિશ્ચય ઉપર. તેથી ઉપયોગ લક્ષણની મુખ્યતા કરવા યોગ્ય નથી એવું અમને લાગે છે. પારિણામિક લક્ષણની મુખ્યતા કરવા જેવી લાગે છે. આ એક પ્રશ્ન કરનારની દલીલ છે. ગડબડ થાય એવું છે એવી લાગે, બરાબર છે? ચાલે એવું નથી, અહીંયા નથી ચાલે એ વિષય અહીંયા કામમાં આવ્યો નથી. કેમ કે 246 ના ભાવાર્થમાં નેચનજી પંડિતે એમ કહ્યું કે પારિણામિક જે ચૈતન્ય શક્તિ તો પારિણામિક સ્વરૂપે છે, તેથી તે અવ્યક્ત છે અને અવ્યક્ત છે એની ઓળખાણ થઈ શકતી નથી. એના વિના અજાણ્યા જીવને અવ્યક્તની ઓળખાણ થઈ શકતી નથી. ઉપયોગમાં વ્યક્ત છે તે, એટલે ત્યાંથી ઓળખાણ થાય છે. એટલે આ વાત પ્રેક્ટિકલી એને જો ન પકડાય તો એ આ દલીલની અંદર ચાલ્યો જાય કે બરાબર નિશ્ચય લક્ષણ ને પકડો, વ્યવહારના લક્ષણ ને છોડો. આ તો અમારે થોડું વિદ્વાનોમાં ચર્ચા ચાલી ગયેલી એટલે ઉઠાવ્યો છે ચર્ચા કરવા માટે. સમાધાન કે આત્માને ઓળખવા માટે તો પ્રસિદ્ધ ઉપયોગ લક્ષણ જ સાધન છે. આમાં બીજું કાંઈ ચાલે એવું નથી. આત્માને ઓળખવા માટે તો પ્રસિદ્ધ ઉપયોગ લક્ષણ સાધન છે, અને નિયમસારમાં જે આ પરમાગમમાં આ વાત કરી છે પારિણામિક ભાવ લક્ષણની, ત્યાં ભાવનાની વાત ચાલી છે. કોની ભાવનાની વાત ચાલી છે? કે જે મોક્ષ માર્ગમાં વર્તે છે એવા સાધક જીવના ભાવનાની વાત ચાલી છે. એને આત્મા ઓળખવાનું બાકી છે જ નહીં, પછી એને ઓળખવાનું પ્રકરણ ત્યાં ચલાવવાનો પ્રશ્ન રહેતો નથી. ત્યાં તો ઓળખવાનું પ્રકરણ જ નથી. શબ્દ ભરે લક્ષણ વાપરો છે, પણ એ સ્વરૂપના અર્થમાં વાપરો છે. આત્મા પરમ પારિણામિક ભાવ સ્વરૂપે છે એમ કહેવું છે. એ સ્વરૂપના બદલે પરમ પારિણામિક લક્ષણ છે એમ કહ્યું છે. એટલે સ્વરૂપનું લક્ષણ ત્યાં એક અર્થમાં શબ્દ પ્રયોગ છે. પણ ઓળખવા માટે તો પ્રસિદ્ધ ઉપયોગ લક્ષણ જ સાધન છે, અને ઉપયોગ લક્ષણ દ્વારા જેની ઓળખાણ કરવાની છે તે પારિણામિક ભાવ સ્વરૂપ તો લક્ષ્ય આત્મા છે. શું એમ ઉત્તરમાં ન્યાય શું છે, લોજિક શું છે? કે લક્ષણ અને લક્ષ્ય એમાં પારિણામિક ભાવ તો લક્ષ્યના સ્થાને છે અને ઉપયોગ લક્ષણના સ્થાને છે એમ કહેવું છે. અને ઉલાપણે તો પારિણામિક ભાવ લક્ષણમાં લક્ષણ ને લક્ષ્મી એક જ છે, એ તો બે જુદા નથી. તો ઓળખવાનો પ્રશ્ન ક્યાં આવ્યો? લક્ષણ ઉપરથી લક્ષ્મણ ઓળખવું એ વાત ત્યાં છે. ઉપયોગ લક્ષણ દ્વારા જેની ઓળખાણ કરવાની છે તે સ્વરૂપ પારિણામિક ભાવ સ્વરૂપ તે લક્ષ્ય સ્વરૂપે તો આત્મા છે, એની તો ઓળખાણ કરવાની છે. જોકે ઉપયોગ લક્ષણ પર્યાયમાં છે તો પણ જાણનાર તે હું એવી ઓળખાણમાં અનાદિનો પર્યાયમાં માત્રનું ઉદાહરણ હતું તેનો નિષેધ છે. જોકે ઉપયોગ લક્ષણ પર્યાયમાં છે, આ લક્ષણ તો ઉપયોગનો પર્યાયમાં છે, તો પણ જાણનાર તે હું એવી ઓળખાણમાં અનાદિનો પર્યાય માત્રનું ઉદાહરણ હતું એનો અહીંયા નિષેધ છે. શું છે? અનાદિથી એને માત્ર પર્યાયનું ઉદાહરણ છે. આ જાણે છે તે પર્યાય હું, આ જાણે છે તે હું, તે માત્ર પર્યાયને જ જાણનાર તરીકે લેતો હતો. એમાં દ્રવ્યને એ સાથે લઈ શકતો નહોતો. તો પર્યાય માત્ર પણ હું એવું જે ઉદાહરણ એનો અહીંયા નિષેધ કરવો છે. અને સ્વભાવ પોતા રૂપે ભાસે છે. ઉપયોગ લક્ષણથી સ્વભાવ પોતા રૂપે ભાસે છે. જ્ઞાનની પર્યાય પોતા રૂપે ભાસે છે એમ નહીં, પણ સ્વભાવ પોતા રૂપે ભાસે છે. માત્ર પરલક્ષી વિચારવાળા જ્ઞાનમાં અનુમાન અથવા કલ્પનાથી નિર્ણય કરવામાં આવે છે તેવો આ પ્રકાર નથી. કે પરલક્ષી વિચારવાળા જ્ઞાનમાં કોઈ અનુમાન કલ્પનાથી આત્માનો નિર્ણય કરે, દ્રવ્યનું પર્યાય ગુણની ભેદ જ્ઞાન તે આત્મા ઉત્પાદ વિધુ દ્રવ ક્ષેત્રકાળ ભાવ એ પ્રકાર અહીંયા નથી. અહીંયા જ્ઞાન લક્ષણથી આત્મા લક્ષણ કરવો છે એમાં સ્વલક્ષ કેળવવું છે. પરલક્ષણનો માત્ર વિચાર કરીને કલ્પનાથી આત્માનો નિર્ણય કરવો છે એ પ્રકાર અહીંયા નથી, એવો પ્રકાર નથી. પરંતુ યથાર્થ નિર્ણયમાં વાસ્તવિકતા છે એટલે અનુમાન કે કલ્પના નથી. યથાર્થ નિર્ણયમાં કોઈ અનુમાન કે કલ્પના નથી, પણ વાસ્તવિકતા છે. એનાથી વાસ્તવિકતા છે, પ્રગટ અનુભવાંશ ઉપરથી વાસ્તવિકતા છે. પ્રગટ અનુભવાંશ ઉપરથી સ્વભાવનું ગ્રહણ છે, સ્વભાવની ઓળખાણ છે, અને એ સ્પષ્ટ છે. એમાં કોઈ અનુમાનથી અસ્પષ્ટપણું કે ધૂંધળાપણું છે કે આવો 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 કોક સ્વભાવ છે એવું કાંઈ નથી. બહુ સ્પષ્ટપણે સ્વભાવનો નિર્ણય છે, વાસ્તવિક છે. પરંતુ યથાર્થ નિર્ણયમાં વાસ્તવિકતા છે. કલ્પના અને વાસ્તવિકતામાં મોટું અંતર છે. કોઈ કલ્પના કરે સ્વભાવને તો એ કલ્પના અને વાસ્તવિક જે નિર્ણય એ બે વચ્ચે તો બહુ મોટો ફરક છે. કલ્પના છે એ તો ખરેખર જૂઠ છે, કલ્પના છે એ ખરેખર જૂઠ છે, અને વાસ્તવિકતામાં સત્ય છે. જૂઠ અને સત્ય વચ્ચે જેટલું અંતર છે એટલું કલ્પનામાં, કલ્પિત નિર્ણયમાં અને વાસ્તવિક નિર્ણયમાં આટલું મોટું અંતર છે. એકમાં એટલે કલ્પનામાં વિપર્યાસનો ઉદ્ભવ છે અને બીજામાં એટલે વાસ્તવિકતામાં યથાર્થતાનો ઉદ્ભવ છે. એકમાં વિપર્યાસ ઉત્પન્ન થયા છે, કલ્પના પોતે જ વિપર્યાસ સહિતનો ભાવ છે, જૂઠ છે એટલે વિપરીતતા રૂપ છે અને વાસ્તવિકતામાં યથાર્થતા છે. જેવું સ્વરૂપ છે એવું જ બિલકુલ જ્ઞાનમાં પ્રતિભાસ રૂપ છે, એટલે એને પ્રતિભાસ કહેવાય છે, ભાવભાસન કહેવાય છે, અવભાસન કહેવાય છે અને એમાં યથાર્થતા છે. એ યથાર્થતા હોવાને લીધે આત્મરસ ઉત્પન્ન થાય છે, સ્વરૂપનો મહિમા આવીને આત્મરસ ઉત્પન્ન થાય છે, વિભાવ રસ ટૂંકો પડી જાય છે, ટળી જાય છે અને સ્વરૂપનો અનુભવ સુધી પહોંચી શકાય છે. એ એનું કારણ યથાર્થતા આવી છે તે છે. જો યથાર્થતા ન હોય તો પ્રયત્ન અંતર્મુખનો વર્તે નહીં અને જ્ઞાનમાં શુષ્કતા ક્રમે કરીને આવી જાય, પ્રાય કરીને આવી જાય.
જયો પરમ કૃપાળો શ્રી કહાન ગુરુદેવનો, જયો વિક્રાંત દિગંબર જૈન ધારમનો, જય હો જય હો.
ભગવાન ગોવિંદ નામ વાલ.